રેખા એટલે પછી ખાતા ખાતા તે ઈચ્છા તો થાય જ ને, બીજું બટકું આવે તો ઈચ્છા થાય બીજા બટકા ની વાત જવા દો, પણ જે ખાધું એની તો વાત કરો. એટલે બે ની એમ જ થાય ને, સારું થયું આપણને આ મળ્યું એમ, એટલે રાગ તો થયો ને. હકીકતમાં જ્ઞાની રાગ નથી કરવો તો થઈ જાય છે તે છે. નથી કરવો તો થઈ જાય છે. જલેબી ખાઈ દઈએ છે, કદાચ જલેબી નો ત્યાગ કરી દઈએ તો રાગ નો થાય. હાલો એ વાત ઓકે.
પ્રશ્ન જ છે પણ જયારે જુદી રીત કે આમાં જે પહેલો પેરેગ્રાફ લખ્યો છે, સહકારી કારણ નિમિત્ત કારણ બીજાના સૂચિત જે થાય છે એ નિમિત્ત કારણ છે. હવે આ જ છે ને વચન જે છે ને આપણે કોઈનો પ્રતિકાર નથી, કાયાથી પ્રતિકાર નથી, પણ મન માનતું નથી અને એ શ્રદ્ધા જ ને બીજો કોઈ આધાર નથી કે આ અમારે શ્રદ્ધા એક જ એનો આધાર છે. એ બીજો કોઈ આધાર નથી, એ મોટી તકલીફ છે કે શ્રદ્ધા રાખો. નાની વખતમાં આ પુરુષે જે વાત કરી કે એમાં 100% મને શ્રદ્ધા છે, બસ એ શ્રદ્ધા જેવી બીજો કોઈ આપણને વિકલ્પ નથી. અને મન છે ને ખરેખર દોડાઈ જાય છે, માનતું નથી. કોઈ આપણને દુઃખ આપે તો આ દુઃખ મારા નિમિત્તે થાય છે એવું શરીર આપણે નહીં પ્રતિકાર કરીએ, વચનથી પણ પ્રતિકાર ના કરીએ, પણ મનથી આ ઉતરવું એ અઘરું છે. એમ
શ્રદ્ધા તો છે જ આપણને, કૃપા રેડી છે, પણ જયારે નિમિત્ત આવે છે ને ત્યારે આ નિમિત્તે આભાર લો તો ઓકે. પણ આ સમાજમાંથી આપણે સમાજની વચ્ચે જ છીએ, કયું નિમિત્ત ક્યારે આવી પડશે કઈ ભેગા છીએ, જયારે રાગો કરવો હોય તો થઈ જાય છે. એમ દાખલા તરીકે આપણને જમવામાં શ્રીખંડ પૂરી જાય પણ બીજું કઈ ન હોય તો શ્રીખંડ થઈ જાય ખાવો પડે, એમ તો રાગ થઈ જ જાય છે. એટલે મારું કહેવાનું છે ગયેલી વસ્તુ, એટલે ગયેલી વસ્તુ
બધો સ્વાદ લેવાય છે. એટલે જલેબી નો લીધો, હવે શિખર નો લીધો,
એટલે બધા જૈનો માં એટલે તો આટલા વ્રત આપ્યા. બીજામાં નથી પણ જૈનો માં તો જુદી જુદી જાતના વ્રતો એટલે જ આપ્યા છે કરવા માટે.
એ તો મેં કીધું તમે ત્યાગ કરી દો તો ઓકે જ છે, પણ ત્યાં ત્યાગ કરી દે
હજી આપણે પ્રેક્ટિસ અધૂરી છે, હજી ચાલુ છે રાખવાની છે.
એટલે મારી વાત તમે સમજી ગયા છે,
હું તો સમજી
ગયા.
શું ક્યાં ગરબડ છે આ બધી?
સમજણમાં ગરબડ
તમને બોલી નાખતા ન કરો સર, જ્ઞાની ની કથા તમને ખબર નથી કે જે તે સરસ છે, ઈચ્છા કઈ જ નથી કરતા જ્ઞાની.
આમાં જ એક પેરેગ્રાફ આપ્યો છે, અનાદિ સંસ્કાર, એનો જવાબ
આપ્યો
કે જીવને આ મિથ્યા જ્ઞાન છે એને કારણે એ આ જે કંઈ છે એનો જ્ઞાન દર્શન ચારિત્રનો સ્વીકાર કરતો નથી. જ્ઞાન હોય તો જ્ઞાનનું પરિણામ હોય, દર્શન હોય તો દર્શનનું પરિણામ હોય, અને ચારિત્ર હોય તો ચારિત્રનું પરિણામ હોય. પણ આપણે પરિણામનો પણ સ્વીકાર કરવા જેટલી આપણી બુદ્ધિની તત્પરતા નથી કે જ્ઞાનનું પરિણામ આ અહીંયા પાછળથી આપ્યું છે કે કાદવમાં રહેવા છતાં શંખ કાળો થતો નથી. એમ નિરાગી મનુષ્ય એટલે કે જ્ઞાની મનુષ્ય આહાર કરવા છતાં કરતો નથી, એટલે એને આહાર પ્રત્યે રાગ બુદ્ધિ થતી નથી. આ જ્ઞાનનું પરિણામ છે પણ એ સ્વીકાર નથી, કારણ કે અનાદિકાળના અભ્યાસને લીધે ટૂંકો માર્ગ, ઢોળાવવાળો માર્ગ સારું લાગે છે અને સહેલું પડે છે. કે જે વસ્તુ આવ્યું એ તો સરસ છે, સ્વાભાવિક છે, પછી આ બધા વિકલ્પો ઉઠે છે એમાં મૂળ તત્વની કોઈ સમજ આપણી નથી, જરાય ઊંડાણ નથી, શબ્દો સિવાય ક્યાંય બુદ્ધિનો પ્રયોગ થતો નથી. કે જ્ઞાનનું પરિણામ શું, જ્ઞાનનું ફળ શું, એ થાય તો એને કારણે જ્ઞાની અને અજ્ઞાનીના બેના વ્યવહારમાં એક જ સમાન ક્રિયા હોવા છતાં પરિણામમાં ભેદ હોય કે ન હોય. એટલે એ સમજવું છે આપણે કે ક્રિયા સમાન છે, ક્રિયા સમાન છે, પણ એ જે સમજાતું નથી અને કદાચ સમજાય તો સ્વીકાર થતો નથી અને આપણને એમાં આપણી જે મર્યાદા છે, આપણી જે અપાત્રતા છે, આપણી જે ત્રુટિ છે, બસ એ જ આપણે એને લઈને આખો ન્યાય કરવા પ્રયત્ન કરીએ છીએ. આપણે આપણી મર્યાદાથી પર વિચાર કરી શકતા નથી કે જ્ઞાન દશાનું પરિણામ બીજું પણ હોઈ શકે છે. તો એ આપણને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો સ્વીકાર નથી અને એનું કારણ એ છે કે અનાદિના સંસ્કાર છે, અનાદિનો અભ્યાસ છે, અનાદિનો અભ્યાસ થઈ ગયો છે કે ના ના જે વસ્તુ આવે એ તો ગમે જ. અને આવું જ્યાં સુધી એ બેઠું હોય ત્યાં સુધી જ્ઞાનીની કોઈ ચર્યા આપણી સમજમાં નથી આવતી.
એટલે કે જ્ઞાની જલેબી ખાય તો એને ગયડી લાગે તો એનો થયું તો એને કર્મ નથી બંધાતા.
પેલા સમજતો રાગ થાય છે કે નહીં એ પદાર્થ પ્રત્યેની, લોલુપતા થાય છે કે નહીં પદાર્થનું, આહારની ક્રિયા બે ની ચાલે છે. અજ્ઞાની એ આહાર સાથે તદ્રુપ ભાવ એનો થાય છે, એકરૂપ થાય છે અને એને કારણે થઈને એને વધુ ને વધુ એની ઈચ્છા થાય છે. 10 પદાર્થમાંથી એમ થાય છે એ પદાર્થ વધારે મળે તો સારું, એનું કારણ કે ત્યાં રાગ છે. જ્ઞાનીને એ બુદ્ધિ થતી નથી, બુદ્ધિ થતી નથી. એનું છેલ્લી લીટીમાં આપ્યું છે કે અજ્ઞાની અને જ્ઞાની, અજ્ઞાની અનુભવે છે દ્રવ્યને, એટલે અનુભવવું એટલે શું, રાગ દ્વેષ મદ ક્રોધ સહિત જાણવું તેને વેદવું અથવા અનુભવવું કહે છે છેલ્લી બે લીટી. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું બરોબર જાણવું તેને જ્ઞાનીઓ જ્ઞાન કહે છે, જાણવું કહે છે, અને રાગ દ્વેષ મદ ક્રોધ આદિ સહિત જાણવું તેને વેદવું અથવા અનુભવવું કહે છે. અર્થાત તે જાણવામાં રાગ દ્વેષ કરવો તે વેદવું અથવા અનુભવવું. હવે અહીંયા લખ્યું છે કે જ્ઞાની દ્રવ્યને જાણે છે પણ અનુભવતા નથી, અજ્ઞાની દ્રવ્યને જાણતો નથી તો પણ. અને આ તફાવત જ્ઞાન દશા અને અજ્ઞાન દશા, જ્ઞાની અને અજ્ઞાની, એ બેને કેમ ઓળખાય તો એની ચેષ્ટા ઉપરથી ઓળખાય. ચેષ્ટા કઈ, તો કે પદાર્થને આહારને ગ્રહણ કરવાની ક્રિયા છે એ તો પૌદ્ગલિક છે, એ પર્યાય છે, એ ચેષ્ટા છે, એ તો અચેતન છે. પણ જ્ઞાનીની ભાવ ચેષ્ટા શું છે, તો કે એ કોઈ બે પદાર્થ વચ્ચે પણ રુચિનો કોઈ તફાવત એને ત્યારે વર્તતો નથી, તો એ એની ચેતન ચેષ્ટા છે. એ ચૈતન્ય ચેષ્ટા કોણ જોઈ શકે, કોણ જોઈ શકે, જ્ઞાની અને જ્ઞાનીનો અભિલાષી, એનો આશ્રયવાન મુમુક્ષુ જુએ કે આ બધી વસ્તુ હોવા છતાં એ એના ભાવથી દૂર છે, એના ભાવો આમાં ચલિત થતા નથી. રજપણે કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ. આખા જગતનું સુખ મળે તો પણ અમારે મન તે તૃણવત છે, આ જ્ઞાનીની ભાવદશા. અને સુખ મળ્યું નથી પણ છે એ સુખ ઘણું છે ને મને ક્યારે મળે, આ અજ્ઞાનીની ભાવદશા. તો આ બે દશાને આપણે તો જ્ઞાનનું પરિણામ પકડવું છે, દર્શનનું પરિણામ પકડવું છે. મને સમ્યક દર્શન થયું તો પર પદાર્થને મેં પર જાણ્યા, તો સમ્યક દર્શન એટલે શ્રદ્ધા. આપણને શ્રદ્ધા છે, આપણને બોલબોલ કરવાથી શ્રદ્ધા નથી, શ્રદ્ધા છે તો તને પરમ મોહ કેટલો છે? તૂટો તારો મોહ, નથી તૂટો તો તારી શ્રદ્ધા નથી. તું બોલે જ છે માત્ર, અને એ જાતને છેતરવાના દંભ સિવાય કંઈ નથી. મને ખ્યાલ આવે કે આ પર છે તો પર પ્રત્યે મારું મમત્વ તૂટી જવું જોઈએ, આ મારી શ્રદ્ધા. મારી શ્રદ્ધાનું મને માપ પણ નથી, શરૂ તો શબ્દ જ આવડે છે. બસ શ્રદ્ધા પોપટની જેમ ગોખા કરે છે, મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે, અમને જ્ઞાન છે, અમે બધું જાણીશ. હજુ ક્યાંય ચિંતનની ધારા ચાલતી નથી, ભાવધારા ચાલતી નથી. શબ્દની પાછળ એનો રહેલો આશય, જ્ઞાનીનો એ આશય આપણને પકડાતો નથી, અને એથી કરીને બધું સમાન જ લાગે છે. શ્રદ્ધાથી જો બધું સમાન હોય તો શ્રદ્ધાથી પર અને સ્વનો ભેદ થયો કે નહીં? સંકિતનું પેલું લક્ષણ એને જગત પર દેખાવા માંડે, એટલે એને આ જે મમત્વ ભાવ છે એ એનો મંદ થાય. અને જેવો જગત પ્રત્યેનો મમત્વ ભાવ મંદ થાય તો તે પ્રત્યેના એના રાગ દ્વેષ મંદ થાય કે ન થાય? તો કેટલા પ્રમાણમાં એના મંદ થાય? જેટલા પ્રમાણમાં એની શ્રદ્ધા હોય એટલા પ્રમાણ. એમ શ્રદ્ધા જ્ઞાન, જ્ઞાનનું ફળ વિરતિ છે, વૈરાગ્ય છે, ઉદાસીનતા. જો એને જ્ઞાન છે કે ગમે તેની સ્વીટ અમૃત ગમે તે મૂકી હોય, પણ જ્ઞાની સમજે છે કે આ પર છે, આ મારા સુખનું કારણ નથી. પછી જલેબી હોય કે સૂકો રોટલો હોય, પણ એ મારા સુખનું કારણ નથી. આવું જ્ઞાન એને વર્તે છે એટલે એને પદાર્થ તરફ ઉદાસીનતા અથવા પદાર્થ તરફ વૈરાગ્ય, આ જ્ઞાનનું લક્ષણ. અજ્ઞાનીને આ ન હોય. જેમ શ્રદ્ધાની અંદર સ્વ અને પરનો વિવેક હોય, એમ જ્ઞાનનું પરિણામ એ છે કે વિરતિ એટલે વૈરાગ્ય, ઉદાસીન ભાવ. તો જેવો એને કોઈ પદાર્થનું જ્ઞાન થાય તો પર પ્રત્યે એ ઉદાસીન થયા વિના કાં એને જ્ઞાન થયું નથી. મમત્વ થાય તો પુત્ર મારો છે, હવે એને આ પુત્ર તરીકેનું તારું જ્ઞાન, એની પારાસિસી શું? કે જો તારી મોહની માત્રા ઓછી થાય કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિએ પુત્ર મારો છે, તાત્વિક દ્રષ્ટિએ પુત્ર મારો નથી. સ્વજનો એ મારા વ્યવહાર દ્રષ્ટિએ છે, તત્વ દ્રષ્ટિએ નથી. કારણ કે તત્વ દ્રષ્ટિએ પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે, ભિન્ન છે, એનું આવાગમન ભિન્ન છે, એના જન્મ મરણ ભિન્ન છે, એનું આખું પરિભ્રમણ છે એ પણ ભિન્ન છે, એમાં ક્યાંય સાંકળી શકાય નહીં. આ જન્મ પૂરતું સાંકળી શકાય, એનાથી કોઈ બી કાયમી કોઈ કોઈના સગા સંબંધી બની શકતા નથી. આ જ્ઞાન છે.
મને
જે નથી પકડાતું હતો, મને નથી સમજાતું હતો, મને જે લક્ષમાં નથી આવતું, તો જયારે આ વસ્તુ એવી છે કે આ લખ્યું છે કે અનાદિકાળના અભ્યાસથી વિપરીત જયારે સમજીએ તો તત્વ સમજાય. અનાદિકાળના અભ્યાસના આધાર ઉપર અથવા તો સંસ્કારના આધાર ઉપર તત્વની વાત સમજાય નહીં, કારણ કે એને કોઈ દિવસ એનો અભ્યાસ કર્યો નથી. એટલે કૃપાળુદેવ કહે છે કે આત્મા નથી લક્ષમાં આવતો, કેમ કે અનાદિથી અનભ્યસ્ત છે, અપરિચિત છે, એનો ક્યારેય અભ્યાસ થયો નથી. માટે આમ જ ન હોય, શરીર જાય એટલે મને દુઃખ થાય જ, કેમ નથી થતું જુઓ જોઈએ, તમને થાય છે? પણ જ્ઞાની હોય તો ન થાય. આપણે બધા હજી જ્ઞાની નથી, પરંતુ સાધક અવસ્થામાં છીએ, અને એની માત્રા ચડ ઉતર હોય કે ન હોય? હોય. તો જેટલી માનો કે મને એટલી મીઠાશ છે મીઠાઈ પ્રત્યે, એટલી બીજાને ન પણ હોય. અને સમજણથી કોઈને ભાવતી ન હોય ને ન હોય, એ વાત જુદી છે. એ જ્ઞાનનું લક્ષણ નથી. કોઈ કે મને જલેબી દીઠે ન ગમે, એ ભય છે. પણ આ તો જેને અમસ્તું ભાવતું જ નથી, ડાયાબિટીસ નહીં, અમસ્તું મીઠાઈ પ્રત્યે જેને ભાવ નથી, તો પણ એથી કારણે જ્ઞાનનું પરિણામ નથી, એ એના દ્વેષનું પરિણામ. એને ફરસાણ પ્રત્યે પ્રીતિ વધારે છે, એ કે મારી સામે સમોસા મૂક્યા હોય અને લાડુ મૂક્યો હોય તો હું સમોસો પહેરા લઈશ. તો હજી રાગની ભાવની અંદર એનું વર્તન છે,
આહારમાં જુદું જુદું હોય.
આપણે જેને જેને લાડવા ભાવતો એમ માને કે કેટલો બધો ત્યાગી છે. અરે એને સમોસું લીધું અને લાડવો ન લીધો એમાં એને ત્યાગ તે કહી દીધો કે લાડવાને હાથ નથી લગાડતો, નથી લગાડતો. કેટલો બધો દ્વેષથી ભરેલો છે.
આહારમાં ઘણા બિનધાર્મિક હોય છે ને એને ઘણી મર્યાદા હોય છે. આપણે જોઈએ છીએ ધાર્મિક કરતા જેને ઋષિ આ તે આપણા જેટલું નથી હોતું ઘણી વાર આપણે, એટલે અનાદિના એના સંસ્કાર જ હોય ને.
સંસ્કાર જ છે. જ્ઞાનનું ફળ તો પર પદાર્થ પેલા લક્ષમાં આવે અને આવે એટલે પેલું જ્ઞાનનું ફળ વૈરાગ્ય છે, ઉદાસીનતા છે. પછી એ પદાર્થ ભાવતો કે ન ભાવતો, પછી મીઠાશ વાળો સરસ શ્રેષ્ઠ એમ આપણે આ ગણતરી બધી કોને મૂકી છે?
આપણી.
તો જ્ઞાનીએ કીધું કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય કે રજકણ હોય બંને સમાન છે. ત્યારે આપણને તો એ સમાન હોઈ શકે? હીરો અને કાચ સમાન હોઈ શકે? લોઢું અને પથ્થર સમાન હોઈ શકે? જ્ઞાની કહે છે કે જ્ઞાનની અપેક્ષાએ બધા પૂતગળના પરિણામ છે. આ પૂતગળ કોલસા રૂપે છે, આ પૂતગળ હીરા રૂપે છે, આ પૂતગળ પથ્થર લોખંડ રૂપે છે, આ પૂતગળ સુવર્ણ રૂપે છે, ચાલ્યા કરે છે. પણ એની દશામાં બદલ થવાનું કારણ એની જ્ઞાન દશા. મને શ્રદ્ધા છે તો તારી શ્રદ્ધા જ્યારે છે એ મારે મારી શ્રદ્ધાનું માપ શું? સ્વ અને પરનો વિવેક જાગૃત થવો તે. જો ન થાય તો નથી શ્રદ્ધા મને હજી, મારે હજુ શ્રદ્ધા માટે મહેનત કરવી પડશે અથવા વિચારવું પડશે. હજી સંકિત શું એનું મને ભાન નથી. સંકિત શું કહેવાય અને સંકિતનું પરિણામ કેવું હોય? અહો સમકિતી આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર સે ન્યારો રહે જ્યું ધાવ ખીલા રહેવા. બધી જ ક્રિયા સમાન રીતે કરતી હોવા છતાં એ ધાવને બાળક પ્રત્યે મમત્વ નિપજતું નથી થતું. અને એની માં કાંઈ કરતી નથી છોકરાનો, એ હિંચકા ઉપર બેઠી બેઠી જોયા જ કરે છે, છતાં છોકરા ઉપર મમત્વ મમતા કોની વધારે? આયાની કે માની? તો એના એની શ્રદ્ધામાં આ મારો દીકરો છે એ વાત છે. જ્ઞાનીને પણ આવું પોતાના હોવા છતાં પણ પોતાપણાનો ભાવ ત્યાંથી ખસી ગયો છે, કારણ કે એને શ્રદ્ધા છે કે આ પર દ્રવ્ય છે, આ પર દ્રવ્યમાં તે મારું હોઈ શકે.
એટલે સર જ્ઞાનીને અંદરથી સુખ વેદાય છે, એટલે અંદરથી કનેક્ટિવિટી છે, એટલે
અજ્ઞાનીને આ સમ્યક દર્શન. જ્ઞાન જ નથી, જ્ઞાન એટલે શું? અજ્ઞાનીને એમાં ભેદ નથી પદાર્થમાં. એટલે પદાર્થ રસિક છે તો બહુ મજા આવે, પ્રિય છે તો મજા આવે છે. પણ એની પ્રિયતા પાછો એક પ્રિય પદાર્થ છે એટલે એને પ્રિય થાય એવું નહીં, એને તો પોતાનો પ્રિય જ પ્રિય થાય. મેં કીધું એમ પોતાની અપેક્ષાએ. એને કોઈને આ ન ગમતું હોય, ઘાટ કે આવી સાડી ન ગમતી હોય તો એમ કે નથી સારી, તો એમાં કઈ જ્ઞાન નથી. નથી સારી એટલે એને ગમતું નથી. ગમો રાગ, રાગની માત્રા છે. એટલે અહીંયા આપણે અનાદિ સંસ્કાર જે છે એ મેઇન આખો વચ્ચેનો પેરેગ્રાફ જે છે કે જીવને આ ચાલવું અભ્યાસને લીધે સારું લાગે છે અને સહેલું, પરંતુ સામા પૂરે ચાલનારા એટલે જે વસ્તુ દેખાય છે એવું નથી, એનાથી એને જુદો ભાવ હોય. એને સોનું આવે તો પણ ચડે નહીં. કૃપાળુદેવને મુનિવરે પૂછ્યું કે તમે હીરા મોતીના માણેકના વેપાર કરો છો તો તમારી વૃત્તિ ચલિત થાય કે ન થાય? તો કે ન થાય. હવે આપણે કંઈ કરો જે પ્રયત્ન, તમારા હાથમાં રાખો જ હીરો, તમને થાય છે કે નહીં એ પ્રશ્ન જ નથી. એ પ્રશ્ન આપણી મર્યાદાનો છે. આપણે સામાની મર્યાદા જાણતા, આપણે સામાન્ય જ્ઞાન સ્થિતિ જાણતા નથી. એટલે બધી જ નિર્ણય આપણે જે વિચારીએ છીએ એ આપણી મર્યાદાથી વિચારીએ છીએ અને આપણને અન્યાદિથી બુદ્ધિનો વિપર્યાસ છે. બુદ્ધિની મલિનતા વિપર્યાસ આપણો ગયો નથી એટલે આપણને વસ્તુ એના સાચા સંદર્ભમાં પણ પકડાતી નથી, સમજાતી નથી. કે એ મુનિને જ્યારે એમ થયું કે આવું નહીં હોય, સીધો પ્રશ્ન હતો એ તો. દેવકાંતજી મુનિનો પ્રશ્ન સીધો હતો કે અમને સભાની અંદર જો આવી રીતે કોઈ એવો વૃત્તિમાં વિકાર આવે તો તમને ન આવે, તમે હાથમાં હાલી હીરા મુક્તિ માણેક રાખો છો, તો કે ના ન આવે, અમે કાળકોટ. અને પછી સમજાય કે મુનિ સંકેત નું સ્વરૂપ શું જાણો છો? સંકેત નું સ્વરૂપ શું એ જાણો છો? મુનિ નાળિયેરનો ગોળો જેમ નાળિયેરથી અંદરથી જુદો હોય છે એમ અમે સંસારમાં રહીએ છીએ. એની વચ્ચે હોવા છતાં, એ જ ક્રિયાકલાપ કરતા હોવા છતાં, એ જ નિમિત્તોમાં રહેવા છતાં, એ જ જગતમાં વસવા છતાં, એનાથી નાળિયેરનો ગોળો જેમ નાળિયેરથી ભિન્ન છે, ક્યાંય સ્પર્શતો નથી, એમ અમે સંસારમાં ક્યાંય સ્પર્શતા નથી. મુનિએ સમજાવ્યું શિષ્યને કે ભગવાન મહાવીરે અહિંસાનું સ્વરૂપ કહ્યું છે, એમાં પાંચ વ્રત આપ્યા છે, એમાં અહિંસાના વ્રતની અંદર સૂક્ષ્મતા આપી છે, ઇરિયા સમિતિ, એક એક વસ્તુ ઉપર જોઈને ચાલો, જગતના કોઈ પણ પ્રકારના જીવ, પૃથ્વી કાયના, અપકાયના, વાયુ કાયના, કોઈ જીવની કિલામણા ન થાય, સતામણી ન થાય, આવી પ્રકારનો વ્યવહાર, આવી ઉપયોગની જાગૃતિ, એનું નામ ઇરિયા સમિતિ. ચાલવું જ નહીં પેલા કાય ગુપ્તિ, પણ ચાલવું નહીં, એ ન ચાલે, જ્યારે ઉત્સર્ગ માર્ગ ન ચાલે તો અપવાદ માર્ગમાં ચાલવું, ચાલવું તો કેવી રીતે ચાલવું? તો સમિતિ સહિત ચાલવું. સમિતિ એટલે યત્નાપૂર્વક, જતનાપૂર્વક, જાગૃતિપૂર્વક, ઉપયોગપૂર્વક, ઉપયોગથી ડગ માંગનાર, ઉપયોગથી પગલું ભરનાર. એવું એ કહે છે કે મુનિ પછી એમાં એને પાણીમાં ઉતરવાની આજ્ઞા આવે. આગમ્ય આચાર્ય સૂત્ર, પાણીમાં ઉતરવાની આજ્ઞા હોય તો એ પાણીના અપકાયના જીવોની વિરાધના થાય કે ન થાય? ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે એ ગુરુ પાણીમાં ઉતરે છે, પાણી એના શરીરને સ્પર્શે છે, એ પાણીને સ્પર્શતો નથી. વસ્તુ પકડાય તો પકડવાનો પ્રયત્ન કરવો, ન પકડાય તો છોડી દેવી. આપણી મર્યાદાથી જો કરશું તો એક વાતનો નિવેડો આવશે નહીં. અને એ કહ્યું ગુરુ ગયા અને શિષ્યને કહ્યું કે આ પ્રયોગ બતાવું છું તને, અને એમાંથી પસાર થયા, નદીને સામે કાંઠે ગયા, શિષ્ય પણ ગયો. બેયના કપડા ભીના હતા, બેયના કપડા ભીના ભીના. શિષ્યને કહ્યું કંઈ સમજાયું? તો કે સાહેબ કાંઈ ન સમજાવ. તો કે હું પાણીમાંથી પસાર થયો, પાણી મારા શરીરને અડ્યું છે, પણ હું પાણીને અડ્યો નથી, કારણ કે હું જ્યારે પસાર થતો હતો ત્યારે મારી પરિણામની ધારા મારા પોતાના આત્મામાં હતી, મારા ઉપયોગમાં હતી, અને સર્વજીવની રક્ષાના ભાવ સાથે, સર્વજીવની રક્ષા જિનેશ્વરની આજ્ઞાના પાલન સાથે હું એમાંથી પસાર થતો હતો, કે પ્રભુ તે આજ્ઞા આપી છે કે એક સ્થાન ઉપર રહેવું નહીં, વિહાર કરવો, અને વિહારમાં પણ નદી ઉતરવી પડે તો ઉતરવી, પરંતુ મારી ઇરિયા સમિતિ ત્યારે ચાલુ હતી, સમિતિયુક્ત મુનિ પાપ કરતો નથી. તો 10 વૈકાલિક સમજાશે કે સાહેબ અમારે કેમ ચાલવું, કેમ બોલવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ ખાવું, કેમ પીવું, આમાં તો એકી ક્રિયા એવી નથી કે જેમાં ક્યાંય ને ક્યાંય કોઈ જીવનો અપરાધ ન થાય, વિરાધના ન થાય, એવું બને જ નહીં એમ શિષ્ય કે છે. કોઈ કાળે શક્ય જ નથી, બોલીએ તો વિરાધના થાય, બેસીએ તો વિરાધના થાય, હાથ હલાવીએ તો વિરાધના થાય, શું તમે હિંસાની વાત કરો છો? ગુરુ કે ન થાય, જો યતના હોય, જો ઉપયોગની જાગૃતિ હોય, તો યત્ના કરનાર એ બધું કરવા છતાં એ કર્મ બાંધતો નથી. શિષ્ય અને ગુરુ પ્રત્યે ભાવ છે, ગુરુ દક્ષિણામાં બે હાથની અંદર ગુરુની દક્ષિણા લઈને જાય છે, ફળ ફૂલ મીઠાઈ મેવા બધું લઈને જાય છે. ગુરુ જુએ કે શિષ્યને આ ભાવ રાગનો આવ્યો છે, અને જેવું આવ્યો એટલે જેવું દૂરથી એને બૂમ પાડ્યો, છોડી દે, એટલે એને ડાબા હાથમાંથી જે હતું ફેંકી દીધું, એટલે એમ કે મીઠાઈ વગેરે કાઢી, ફૂલને પુષ્પને પૂજા કરી, ગુરુની એમાં ક્યાં વાંધો હતો, સત્કાર હાડા માળા વગેરે, વળી ગુરુએ બૂમ પાડી, છોડી દે, તો બીજા હાથે છોડી, હવે નજીક પહોંચ્યો ત્યાંય ગુરુએ કીધું છોડી દે. શિષ્ય વિચાર કરે કે કાંઈ નથી, હવે શું છોડવું, છોડ્યું છે એનો ભાવ છોડી દે. મેં છોડ્યું છે એનો ભાવ જોઈએ. અગમ નિગમની વાતોની અંદર ભાવથી આદાન પ્રદાન થતું હોય છે. જો સાચો શિષ્ય અને સાચો ગુરુ હોય તો સમજે ગુરુ, તરત જ શિષ્યને ખ્યાલ ગયો કે હવે મને છોડવાનું કે છે એનો મતલબ શું. મેં તો કઈ પકડ્યું નથી, હા હું લાવ્યો તો એની પકડ હજી મારા મનમાં છે કે હું આ બધું હું લાવ્યો ગુરુ માટે. આપણે આ ભેદ તરીકે છોડી દે એ ભાવ પણ તું કાઢી ના, કેમ કે તું નિષ્પૂર્વ મુનિની પાસે જાય એને કઈ જોઈતું, એ કઈ ગ્રહણ કરવાના, એને ગ્રહણનો ભાવ નથી ને તને આપવાનો ભાવ છે. કોન્ટ્રાસ્ટ છે. એટલે શિષ્યની ચિત્તની નિર્મળતા માટે ગુરુ કહે છે છોડી દે, એ છોડી દે. પરમાર્થ માર્ગની અંદર જેમ જેમ ચિત્તની નિર્મળતા હોય, શુદ્ધિ હોય, તેમ જ વચનના આશય પકડાય. અને વચનના આશય પકડ્યા વિના માત્ર વચનને જ ગોખાગોખ કરીએ ને કે બહુ સારું નામ છે, કેમ છે, મને સમજાઈ ગયું, તમને સમજાઈ ગયું, બોલો લ્યો, તો એનાથી કોઈ બી નિવેડો આવે નહીં. પરિણામની ચંચળતા જે છે એને પકડવી પડે. ચંચળતા પરિણામની છે, શબ્દની નહીં. અને અહીંયા એ વાતને આપણે આજે આજના સ્વાધ્યાયની અંદર સર્વપ્રથમ આવ્યું, કોઈ કોઈને ઉપકાર કે અપકાર કરતું નથી. આ પહેલો પેરેગ્રાફ, એની અંદર વાત આવી તો શેની આવી, શું કામ નથી કરતો, શું સ્વને પર હજી પકડો વાતને, થોડી ઊંડાણમાં જાઓ પકડો. હે બરોબર જે છે હજી વિચાર એ કરી શકતું નથી કે જે કરતું નથી, અને થતું દેખાય છે, અને થતું દેખાય
એટલે કર્મ મુજબ થાય છે. જીવ મળતો નથી, કર્મ જે હોય છે શુભાશુ કર્મ મુજબ થાય છે.
એ કર્મ મુજબ થાય એ વાત તો આગળ આવી ગઈ. અહીંયા જે વાત મૂકી છે એની અંદરથી શું વાત પકડાય છે? અનિલભાઈ, પ્રવીણભાઈ, કામદાર સાહેબ, અરે કોઈ જબરજસ્ત વાત મૂકી છે આમાં. અરે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, અરે નિમિત્ત કારણ, સહકારી કારણ અને બીજા જે કંઈ કહીએ એ બધા સંયોગના કારણ હોય, પણ ઉપાદાન ન હોય તો. એટલે કોઈ કોઈનું કંઈ કરી શકતું નથી, એટલે એની ઉપાદાનની યોગ્યતા ન હોય તો જગતની કોઈ તાકાત એનું કંઈ કરી શકતું નથી. ઘડો બનાવવા માટે માટી ઉપાદાન કારણ છે, બાકીના બધા સાધન કુંભાર એક્સપર્ટ છે. ચાક નવે નવો મશીનરી ચાલે છે, અમેરિકાથી ચાઇનાથી મંગાવી છે. પાણીનો ફ્લો બહુ સરસ રીતે ચાલે છે, સારું પાણી મિનરલ વોટર નાખ્યું છે. રેતી દરિયાની રેતીથી ઘડો કોઈ બી થઈ શકે નહીં. કોઈ પણ ક્રિયા જ્યારે થાય, કોઈને કંઈ ઉપકાર એટલે કોઈમાં જ્યારે કંઈ ક્રિયા થાય, કોઈ પણ પદાર્થમાં જળ કે ચેતનમાં કંઈ પણ ક્રિયા થાય ત્યારે શેના આધારે થાય? એના ઉપાદાન કારણને. એનામાં જો તેવી તથારૂપ યોગ્યતા હોય તો જ થાય. લીમડાના ઝાડને અમૃતથી સિંચન રોજ કરીએ, રોજ દૂધથી કરીએ, ઉપાદાન તો થાય. સમજવાનું આ છે પેલા, આ અહીંયા નહીં, એટલે આ જ ભેટો કરશો તમે. નિમિત્ત કારણ ગમે તે હોય પણ ઉપાદાન કારણ હોવાને કારણે તો જેને કહીએ કે આનાથી થયું, શેનાથી થયું, તો એની યોગ્યતા હતી માટે થયું. અભવીનો મોક્ષ તીર્થંકર કરી શકે?
એની યોગ્યતા તો છે ને, લે જે કે એનું હતું
એટલે બીજા એ કહ્યું એમ કેમ કેવાય?
બીજા એ કહ્યું પણ પોતાની યોગ્યતા તો હશે ને,
પણ એ ક્યાં ના પાડે છે? કોઈ કોઈ નો ઉપકાર નથી. વાંચો તો ખરા, ઉપર નું ટાઈટલ શું છે? બીજાનો કોઈ નથી કરતું. મારો મોક્ષ કોઈ બીજો કરે એ હું કહું તો કે નિમિત્ત કે તારો મોક્ષ તો તું ભવિ હતો માટે થયો, તું અભવી હતો તો સંગમ દેવતો હતો તીર્થંકર સાથે છ મહિના ન થાય. દરિયાની રેતી છે, ઘડો નહીં થાય. સંકિત જ્ઞાન જોઈ છે મારે. સદગુરુ જોરદાર છે પણ શિષ્ય મતાર્થી છે. હોય એ મતાર્થી કોઈ કણે નહીં થાય. ગુરુ શું કરે? ઉપરથી નીચે પછડાવી દો. એક એક વસ્તુમાં, એટલે જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુમાં કંઈ નવું સર્જન કરવું છે, એની કોઈ સ્થિતિની પૂર્ણતા કરવી છે, તો મૂળભૂત અંશે એ તત્વ એનામાં હોવું જરૂરી છે. અને એનામાં હતું માટે થયું, માટે એ અપેક્ષા એટલે છે કે કોઈક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. એટલે આનું અભવ્યત્વ હોય તો ભવ્યત્વ કોઈ એમાં દાખલ કરી શકે નહીં. દરિયાની રેતીમાં માટીની આર્દ્રતા કોઈ કાળે કોઈ મૂકી શકે નહીં, ન આવી શકે. સુવર્ણમાંથી જે નકશીકામ થાય એ લોઢાના કે નિકલના દાગીનામાં થાય નહીં. એની યોગ્યતા જ નથી, એની પાત્રતા જ નથી. સાકરમાં જેમ મીઠાશ છે એવી મીઠાશ બીજા દ્રવ્યની અંદર નથી. તો આ સમજવાનું આ છે. એટલે આ સિદ્ધાંત જે છે, અને નિશ્ચય નહીંથી પણ કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, એવો અહીંયા કીધું કે કોઈ કોઈનો ઉપકાર કે અપકાર પણ કરી શકતું નથી. કઈ અપેક્ષા એ કે જો એની પોતાની ક્ષમતા ન હોય, એનું પોતાનું ઉપાદાન કારણ ન હોય, તો નિમિત્ત કારણ, સહકારી કારણ, સંયોગ કારણ, આવા જેટલા કારણ આપવા એટલા આપો, પણ ઉપાદાન કારણનો અભાવ છે તો એ અપેક્ષા. એમ કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી, પણ સિદ્ધાંત અપેક્ષા એ સમજાય તો. એકાંતે સમજવા જાવ તો હવે આનું ઉપાદાન છે તો આનંદકારથી રખડે છે એનું શું? તો જો એક વાક્ય કીધું જ્ઞાની હોય સમજાય તો, જીવ નિજ છંદે ચાલીને અનંત કાળ સુધી પ્રયત્ન કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામતો નથી. હવે જ્ઞાન પામવાનું યોગ્યતા પોતામાં જ છે, છતાં નિમિત્ત કારણ માટી કરોડો વર્ષ સુધી પડી રહે તો ઘડાપણાને પામે નહીં. કરોડો વર્ષ પડી રહે એમ આ જીવ અનંત કાળ સુધી અનંત જ્ઞાનનો ધણી અનંત કાળ સુધી નિગોદમાં રેખડા કરે ત્યારે સિદ્ધપદ પામે, કારણ કે એને પુષ્ટ નિમિત્ત, સહકારી નિમિત્ત, આ બધા જ્યાં સુધી સંયોગ નિમિત્ત પ્રાપ્ત ન થાય. મનુષ્ય ભાવ સંયોગ નિમિત્ત છે. સદગુરુની યોગ્યતા સદપુરુષ મળે એનું પુષ્ટ નિમિત્ત છે. અને બીજા સાધનો, ગચ, મત, આ બધા સંયોગો, સત્સંગ, સત્શાસ્ત્ર, આ બધા સહકારી નિમિત્ત છે. પણ આ બધા ક્યારે કાર્યગત થશે? અપેક્ષા એ સમજવાનું છે કે એ જીવ ક્રમે 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 કરીને પોતાનું ઉપાદાન દ્રઢ કરે છે. નિગોદ વાળો જીવ મનુષ્ય સુધી પહોંચ્યો, સંકેત તો પછી ગુરુ આવ્યો ને, ત્યાં સુધી કેવી રીતે આવ્યો? વગર ગુરુ આવ્યો ને, ઉપાદાનથી પહોંચી ગયો ને. કારણ કે જ્ઞાન ગુણ એનો એનામાં
છે. એટલે સાહેબ આપણા બધા ઉપાદાન છે. હવે જ્ઞાની આજ્ઞામાં આરાધન કરી તો
સર્વ જીવ છે આ ઉપાદાન. એટલું સરસ સમજવું આપણે આ બધી શું થાય. મેં તો ચર્ચાઓ થયા કરશે અને ઉપાદાન મગજમાં બેસશે તો ઉપાદાન બેસશે અને નિમિત્ત બેસશે તો ક્યાંય સમન્વય નહીં આવે, ક્યાંય સંધિ નહીં આવે, ક્યાંય અનેકાંત નહીં આવે, ક્યાંય ત્યાજવાદ નહીં આવે. આગ્રહ સિવાય કંઈ નહીં આવે, મત સિવાય કંઈ નહીં આવે અને મમત સિવાય કંઈ નહીં આવે. કારણ કે બધા બુદ્ધિના ખેલ જ્યાં સુધી હોય, બુદ્ધિના વિપર્યાસથી તત્વને સમજવા પ્રયત્ન કરીએ ત્યાં સુધી નિર્મળતા આવે નહીં. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થપણે સમજાય નહીં, ઓળખાય પણ. એવા નિમિત્ત એનો પણ એટલો બધો આગ્રહ રાખે, પણ જીવની ઉપાદાનથી ક્યારેક એને કયું નિમિત્ત કેમ બને? કેટલા બધા અશોચ્યા કેવડીના નિમિત્ત આપ્યા છે. એક વાદળા જોયા અને એને વૈરાગ્ય થયો, દાઢીનો વાળ સફેદ જોયો અને નીકળી ગયા રાજપાટ છોડીને. અને આપણને તો ઓલો રોજ પાટે બેસીને સમજાવે છે અને કાંઈ અસર થતી નથી, અને સંસારનું એક તણખલું આપણાથી છૂટતું નથી, અને ઓને સંધ્યાના રંગ જોઈને સંસારની અનિત્યતા સમજાઈ ગઈ. અને આ કહે છે કે અનેકને રામનાથપરામાં મૂકી આવ્યો તો એને અનિત્યતા સમજાતી નથી. અનેક રીતે આપ્યું છે. યુધિષ્ઠિર એવડા યક્ષ ને તળાવમાંથી યક્ષે પ્રશ્ન કર્યો કે જગતનું મોટામાં મોટું આશ્ચર્ય શું? તો કે અનેક લોકોને પોતે મૃત્યુને પામતા જોયા છે અને એનું અંતિમ ક્રિયા કર્યા છે, છતાં હું મરવાનો નથી, આવી માન્યતા એ જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે. એને કોઈ અનિત્યતાનો બોધ પોતાના જીવન પ્રત્યે આવતો નથી. સંસાર અસર છે પણ હું
એને નિમિત્ત સમજે.
એટલે અહીંયા સરસ મજાની વાત મૂકી છે પેલો પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ કે છે કે નથી પકડાતું સાહેબ આ બધું, એના કારણ કે છે કે હે જીવ તારા અનાદિના. એટલે જ્ઞાની પુરુષો કે છે કે તત્વજ્ઞાન ઘણું ઊંચું છે, સંપ્રદાય ઘણો સારો છે, ગુરુ ઘણા યોગ્ય છે, પરંતુ જો તારી યોગ્યતા નથી, તારા સંસ્કારમાં જો તે કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી, તો આ એકેય વસ્તુ તને ઉપકારી થઈ શકશે નહીં. કેમ કે અનાદિના સંસ્કાર મિથ્યા જ્ઞાનના છે, આ આજકાલના નથી, અનાદિના છે. અનાદિના એટલે જ્યારથી આ જીવનું અસ્તિત્વ છે ત્યારથી અજ્ઞાન રૂપમાં છે, જ્ઞાન રૂપમાં નથી. જીવ ત્યારે જ્ઞાન રૂપમાં નથી. એ લોહ પાષાણ કનક પાષાણ જેવું છે કે સોનું ક્યારે 24 કેરેટના રૂપમાં હોતું નથી. એ અશુદ્ધ જ મળે છે. પછી એનું શુદ્ધિકરણ થતા થતા એ જ્યારે લગડીનું સ્વરૂપ 100% શુદ્ધ 24 કેરેટ થાય, પછી એમાં એ લેપાતું નથી મેલની સાથે. ગમે તેટલા મેલમાં નાખવામાં આવે, સોનાને રાખવામાં આવે, કાદવમાં ડૂબાડી દેવામાં આવે, તો સોનામાં કોઈ કાદવ ચડતો નથી. કારણ કે હવે એ શુદ્ધ થયું છે. એમ આ સિદ્ધ પરમાત્માને જ્ઞાનીઓ જેટલા પ્રમાણમાં શુદ્ધ થાય એને એ સંસારમાં રહીએ, એને એ નિમિત્તોમાં રહે, એને એ સંયોગોમાં રહે, લેપાતા નથી. પછી જલેબી હોય તો ભાવ તો બધું યાદ કરી લે. એની આસ્થિતિ છે. અનાદિના સંસ્કાર મિટાવા જોઈએ. હવે ધર્મનું કામ શું, સત્સંગનું કામ શું? પેલા અનાદિના સંસ્કાર જે પોતાના છે તે મિટાવા. એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં એક આ પુરુષે જ આ વાતને પકડી છે મૂળથી, કે પેલા તારું મતારથી પણ હું ટાળ, હું આત્મા આત્મા કરીને તો આ બધા અનાદ કે એ બધા માને મારે કે મોક્ષનો કરુણા ઉપજે જોઈ, કોઈ જ્ઞાનથી માને છે ને કોઈ ક્રિયાથી માને છે, આ કે છે એટલે છે ને તવર નથી. જ્ઞાનથી તારો મોક્ષ નથી, તારો ક્રિયાથી, કારણ કે તારામાં મતાર્થ છે. આનો કોઈ કાળે ગમે એટલા કરે બંને જણા માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. આ બધા જીવો માને છે કે મોક્ષના માર્ગે છે. કોઈ જ્ઞાની કે છે કે આ બધા ખોટા અંધો અંધ પલાય, મૂળ મારગથી તો લાખો ગાઉ દૂર છે. આ તો બધા બ્રહ્મા છે કે અમે ધર્મ કરી છે ને સત્સંગ કરી છે ને અમે મોક્ષના માર્ગે આગળ વધી છે. બધા જ્યાં સુધી આ સંસ્કાર એના મટ્યા નથી, સંસ્કારમાં ફેરફાર થયો નથી, ત્યાં સુધી સત્યને પકડવાની ક્ષમતા એનામાં આવતી. અને સત્યનું મુખ સુવર્ણથી ઢંકાયેલું છે એટલે મોહ છે. એ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી સુવર્ણ પ્રત્યે એટલે મોહની વૃષ્ટિ છે, માયા છે, ત્યાં સુધી સત્ય સુવર્ણ ઉપર દ્રષ્ટિ થશે, સત્ય ઉપર દ્રષ્ટિ થશે નહીં. એટલે બીજું કહ્યું છે કે એને તો આ વેરલા જીવો છે કે પોતાના અનાદિના માન્યતાને, પોતાની શ્રદ્ધાને, પોતાની કહેવાતી જ્ઞાનની ધારાને ગૌણ કરે કે હું કાંઈ જાણતો. સત જેને પામવાની ઈચ્છા છે તેણે સર્વપ્રથમ હું કાંઈ જાણતો નથી એવો દૃઢ નિશ્ચય કરીને જ્ઞાનીના શરણે જવું, તો અલ્પકાળમાં તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ આ જીવ ક્યારેય પોતાના મતનું પોટલું મૂકીને આવતો એ ભેગું જ રાખે, એટલે અનાદિના. અને હવે ત્રીજી વાત છે કે જો એને આ પ્રકારનો સંસ્કાર બદલાઈ ગયો હોય તો જ્ઞાનનું ફળ શું થાય, તો કે વીરતી. વીરતી એટલે એ મોહથી ત્યાગ, વૈરાગ્ય આવ્યો તો નિરાજી થયો. નિરાજી થયો એટલે શું થયો, રાગ રહિત થયો. આ નિરાજી બંધાતો. આ ત્રીજીમાં વાત મૂકી કે બધું કરે છે, આ પ્રશ્ન તારો અહીંયાથી આવ્યો હતો કે બધું કરે છે, આહાર પણ કરે છે, એ સચિત હોય કે અચિત હોય તો પણ એ બંધાતો નથી. કારણ કે સચિત નદીમાં ચાલતી વખતે પણ એ પોતાના ભાવમાં કંઈ સચિતપણા સાથે લેપાતો નથી. એમ મુનિ જંગલમાં છે, 100 માઇલ દૂર છે, નગર નથી, કોઈ ગ્રહસ્થનું ઘર નથી, કોઈ ગોચરી પાણી એના વરાવી શકે એમ નથી, અને ધ્યાન ધારામાં લીન છે, અને વેદનીયનો ઉદય થયો અને ક્ષુધા વેદનીય તૃષા વેદનીય થઈ અને એમાંથી પરિણામમાંથી ધક્કો લાગ્યો ઉદયનો, ઉદયનો ધક્કો લાગતા ધ્યાન તૂટ્યું, મુનિ શું કરે? વહેલામાં વહેલી તકે એ વેદનીયનો ઉદય શાંત કરીને ફરી પાછો પોતાના ધ્યાનમાં લાગી જાય. ત્યારે એ ગોત્રીના કેટલા આહારના નિયમો છે એ નિયમ પાડવા બે દેહ છૂટી જાય તો તેનું ધ્યાન ધારાવાઈ ગઈ, અનુસંધાન થાય જ નહીં. પછી તો એને એટલા માઇલ વિહાર કરવો પડે, એ વિહારની અંદર ગામમાં ઘર ગોતવા પડે. સરસ ઉદાહરણો આચાર્યોમાં આવે છે કે શિષ્ય પોતાના ધ્યાનની અંદર મગ્ન છે અને આચાર્ય મહારાજને એ ખ્યાલ નથી અને એને કહ્યું આજ્ઞા આપી કે જાઓ ગોત્રી વોરી આવો. હવે શિષ્ય ત્યારે પોતાનો વિવેક વાપરે છે કે જો હું બધા નીતિ નિયમ અભિગ્રહ અને આ ઘર તે ઘર કરવા જઈશ તો 2 કલાક સુધી ફરીશ, ત્યાં સુધીમાં મને આ ગોચરી નહીં મળે. એ તરત જ નજીકના જે કંઈ હતા 4-5 ઘરે જે સુસ્તું હતું લઈને આવીને બેસી ગયો, પોતે ધ્યાનમાં ગુરુ આગળ ગોચરી મૂકી દીધી. હવે એને ત્યારે આ ધર્મનું પાલન કર્યું કે ન કર્યું, કે આ ધર્મનું કર્યું શું કરવું, તો કે શિષ્યએ આત્મધર્મનું પાલન કર્યું. આ ત્યારે મુખ્ય અને ગૌણ, લઘુ અને ગુરુ. દોષની અત્યારે સ્થિતિ છે ત્યારે લઘુ દોષ માન્ય છે કે આત્મકલ્યાણ માન્ય છે? આત્મકલ્યાણ લઘુ દોષથી પણ થતું હોય, કેમ કે સંસારમાં કોઈ સાધના હિંસા વિના થવાની, પરંતુ એ જે પોતાની સ્વભાવની અંદર સ્થિર છે એ રાગ દ્વેષ રહિત એનો ભાવ છે, એ અહિંસક ભાવ છે. એ ભાવ એનો અહિંસક છે. પ્રત્યક્ષમાં સ્વરૂપમાં કદાચ એમ કે સૂક્ષ્મપણે જીવોની વિરાધના થાય છે, ભાઈનો કાલ પ્રશ્ન હતો, છતાં પણ એનો ભાવ વિરાધનાનો નથી, આત્મકલ્યાણનો આત્મસાધનાનો છે. તો તે સમયે સ્વરૂપ હિંસા હોવા છતાં હેતુ હિંસા નથી, અને બીજું અનુબંધ હિંસા નથી. અનુબંધ એટલે એનું પરંપરાએ થતું ફળ. તો સ્વરૂપ હિંસા હોવા છતાં હેતુ હિંસા નથી, અનુબંધ હિંસા પણ નથી. માટે જ આ બધો વ્યવહાર મુનિઓનો પણ નિર્ગ્રંથોનો પણ આ બધાનો ચાલે છે. કારણ કે કર્મના બંધના કારણમાં યોગ નામનો એક કારણ કીધું છે, તો યોગ તો જ્યાં સુધી અયોગી પરમાત્માને પણ યોગ તો છે ત્યાં સુધી એનું વિહરવું વિચરવું પણ થાય છે, અને વિહરવું વિચરવું થાય કે શ્વાસ લેવાનો થાય તો પણ વાયુકાયના જીવોની વિરાધના થયા વિના રહે નહીં. આવું સૂક્ષ્મ છકાઈનું સ્વરૂપ છે, પરંતુ એ જીવોની એની પોતાની સ્થિતિ શું છે, સ્વરૂપ સ્થિતિ છે, તો ત્યારે એને કોઈ હિંસાનો ભાવ નથી. પરમ તત્વની અંદર લીન થયેલો જીવ એ હિંસાના ભાવમાં નથી, એટલે એ ત્યાં એની સ્વરૂપ હિંસા જગતને દેખાતી હોય તો ભલે દેખાય પણ એ પોતાના સ્વરૂપમાં સ્થિત છે, અને એ જીવ પણ ત્યારે પરમાત્મા સ્વરૂપ છે. અરિયન શું છે? પરમાત્મા સ્વરૂપ છે. જૈન દર્શનની આ સૂક્ષ્મ વાતો જો ન પકડાય તો એટલા માટે કૃપાલુદેવે કીધું કે છકાઈની રક્ષા કરનારો માત્ર એ સત્પુરુષ છે એમ માનવું નહીં. જે ઉપદેશ છાયામાં આપ્યું છે અને જે પકડાતું નથી અને સમજાવવા વાળા જેમ સાફા બેન સમજાય વગર, છ કાયની રક્ષા કરનારો જીવ આખું જીવન એમાં એમાં પસાર કર્યા કરે, રોજ પૂંજણી લઈને ઉભો રહીએ અને આત્મકલ્યાણનું કાંઈ ન કર્યા કરે, મુક્તિ બાંધીને જ બેઠો રહીએ, એનાથી એનું કલ્યાણ થાય? એ સત્પુરુષ નથી. સત્પુરુષ તો એ છે કે જેને નિશ્ચિત આત્માનો ઉપયોગ છે. આત્માનો ઉપયોગ નથી ને પરમાં જ લક્ષ્ય છે. ક્યાં ભેદ કરોડી ક્યાં ગયા, કીડી ક્યાં ગયા, મકોડો ક્યાં ગયો, તો જંગલમાં ઉભો ઉભો જોયા કરીશ તો કોઈ નવરો નહીં થાય. અદભુત વાત. પરિણામની ધારા ઉપર રહેલો ધર્મ, પરિણામની અપેક્ષા એ સમજવું અને ત્યારે બુદ્ધિના ખેલ, આ અગમ નિગમની વાતમાં બુદ્ધિના ખેલ અદ્રશ્ય થઈ જાય છે. અને મુખ્ય વાત કહી રહી છે અંતરની ધારા, પરિણતિની ધારા. એટલે કૃપાલુદેવે કીધું કે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો આધાર શું? આત્માનો અંતર વ્યાપાર, બાહ્ય ચેષ્ટા. આ વાત પકડાય નહીં તો ધર્મના નામે પણ ઊંધું મારશું આપણે. અહીંયા આ જે ત્રણ વાત છે, નિરાગી બંધાતો નથી, એમાં સ્પષ્ટ છે કે નિરાગી જાણે છે પણ અનુભવતો નથી. એટલે આ મીઠાઈ છે, એ જલેબી મીઠી છે એનું જાણ છે, પણ નિરાગી છે એટલે એને મીઠાસ એની અનુભવતો નથી. એ મીઠાસ એની તદ્રુપ થઈને, રસરૂપ થઈને, એને લોલુપ થઈને, વૃદ્ધિપણાના ભાવ સાથે એ પદાર્થની મીઠાસને અનુભવતો એટલે. અને બીજો જાણે છે, હવે એ નહીં અજ્ઞાની પાસે મીઠાઈ પડી છે તો કે જે રાગ દ્વેષ મોદ ક્રોધ સહિત એનું જાણવું છે અને વેદવું છે. એટલે એક એક બટકું ખાતા બીજું આવે તો સારું, આ એનો ભાવ. તો એ ભાવની અંદર ત્યારે શું, રાગ દ્વેષની પરિણતિ ચાલુ જ છે. ઓલાને બીજું આવે તો કઈ વાંધો નથી, અને ઓલાને ન આવ્યું હોય તો કર્મબંધની પરંપરા ચાલે છે કે અક્કલ છે કે નહીં પીરસતા તો આવડતું નથી. એ ભાઈ અહીંયા આવો, બાજુમાં દિયું, બાજુમાં દે કે હે મને દે. જાણવું, જ્ઞાનીનું પણ જાણવું છે. ત્રિલોકનાથ જગત પરમાત્મા સિદ્ધ જાણે છે આખા વિશ્વના પદાર્થોને, અનુભવતા નથી. અને અજ્ઞાની એકે અનુભવતો નથી, પણ દુનિયામાં જાણી જાણીને બંધાય છે, તાંદુલિયા મત જેવો, કે કાંઈ અનુભવવાની તાકાત પણ નથી. ખાટલે પડ્યો છે, કંઈ ખાઈ શકે એમ નથી દવાની ગોળી સિવાય. અને મીઠાઈની વાત આવે તો અનુભવ કરે કે નહીં? કરે ને. ક્યાંથી લાવ્યા હતા? ઘરે મહેમાન આવ્યા હતા, બરોબર લાવ્યા, દીધું બરોબર, કેટલું ખાધું, આ બધો ભાવ શું કરે છે? અને પોતે તારે શું ખાવું છે? બોલો. ડોક્ટર આવીને કહે કે બે ગોળી લીધી, બીજી બે દઉં, પરિણામ બાંધા કરે છે. અને કદાચ એને આંગણે આવેલો સાધુ એના પાત્રામાં એ વોરાવી દીધું, લઈને વયોગના ધોતરી વાપરી લીધી, એને એનો કાંઈ બંધ થયો નહીં. અને આને એના બંધનો કોઈ નિરાગી બંધાતો નથી, એ નિયમ ચોક્કસ છે. કેમ કે નિરાગી યોગી વિષયોને જાણવાથી બંધાતો નથી, અનુભવવાથી બંધાય છે. અને અનુભવવું એટલે રાગ દ્વેષ મદ આદિ મોહ સહિત એને જાણે છે, અનુભવે છે, માટે બંધાય છે. સૂત્ર સરસ આપ્યું છે, નિરાગી બંધાતો. નિરાગી કોણ થયો? સામા પૂરે ચાલનારો. આ અનાદિના સંસ્કાર એ જે કહે છે કે જેને સહેલું સહેલું ગમે છે એને આ વાત પકડમાં નહીં આવે, અને કઠોળ જેને લાગે છે એને પણ બુદ્ધિથી સહેલી કરવી પડશે. એટલે સહેલી થયા વિના જ્ઞાની કહે છે કે આના જેવી સહેલી વાત બીજી એકેય, કે પર છે પર છે. એક વસ્તુ સમ્યક શ્રદ્ધા તારી સાચી થઈ અને સાચું જ્ઞાન થયું તો વૈરાગ્ય તારે એને વૈરાગ્યના પાઠ ભણવા જવાની જરૂર નથી. મમત્વ કેમ છૂટે એના પાઠ નથી વાંચવાના. આ મારું નથી તો વાત પૂરી થઈ ગઈ. ઘર પ્રત્યે ગમે તેટલું મહત્વ હતું, દીકરાએ કીધું બાપા ઘર વેચી નાખ્યું છે, દસ્તાવેજ થઈ જાય અને પૈસા બેંકમાં, તો પછી હામેને હંગારી કાઢતો રહેવા દે ભાઈ, આપણે ક્યાં કઈ કામ છે. અને એમાં જો ઓલો આવીને કે ચેક પાછો ભરતા સોદો રદ થયો છે. આખું મમત્વ એક ક્ષણ ની અંદર જે બદલાય છે તો એ પોતાના ભાવ થઈ જાય છે. તો મમ એક વાર જો એની શ્રદ્ધા સાચી થઈ કે આ ઘર મારું નથી તો એના પ્રત્યેનો મોહ તૂટી જતા વાર નથી. એક વાર એને જ્ઞાન થાય કે આ પર છે તો વૈરાગ્ય આવતા વાર નથી. જ્ઞાની કે આટલું સરળ તો જગતમાં એકેય ચીજ નથી. આખું કારણ અજ્ઞાનનું છે. આખી આપણી બંધની વ્યવસ્થાનું કારણ, આશ્રવનું કારણ, પરંપરાનું કારણ. હે નાથ હું કેવી છૂટી, તું દયા કર. નાથ દયા નથી કરવાની, તું તારા અજ્ઞાનથી, તું તારા ઉપર તારા ઉપર દયા કર. ભવે ખેદ અંતર દયા. તને જો ભવનો ખેદ છે કે હવે નાથ આ ભવના ચક્રમાં જવું નથી, આ જન્મ મરણથી છૂટવું છે, તો તારી દયા કર. બસ તે કહીએ. આવા જિજ્ઞાસુ જીવ એને હવે ગમે તે નિમિત્ત મળે, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર શોધ. ચાલ્યો જાય પલ્લો ને પકડે કોઈ.
કલ્યાણ મંદિર એટલે આપણે હવે મંગળવારે ફરી થશે.